श्रीमद राजचंद्र ज्ञान मंदिर राजकोट, श्री पर्युषण महापर्व संवत 2052, श्री आत्मसिद्धि दशानिका महोत्सव, संपूर्ण आत्मसिद्धि स्वाध्याय प्रवचन क्रमांक 5, विषय सूत्र मतार्थी लक्षणों, गाथा 24-33, स्वाध्यायकार श्री वसंत भाई खोखाणी।
देव्या कोक्षिरत्नम् शब्दजेतवरात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्।
श्री आत्मसिद्धि शताब्दी वर्ष निमित्ते आ वर्षना पर्युषण पर्वनी महा आराधना में आत्मसिद्धि दशानिका महोत्सव अपने उजवी रहा छे। पर्युषण नी आराधना शा माटे करवानी? जीव ने मुक्ति नो मार्ग मळे, अनंत काल नो परिभ्रमण समाप्तता ने पामे, એટલે પર્યુષણની આરાધના છે। એ પર્યુષણની આરાધનામાં મોક્ષ માર્ગ, એની જો ગવેષણા ન થાય, એની જો વિચારણા ન થાય, તો આ આરાધનાનો હેતુ શું? આ કાળમાં પરમ આત્મજ્ઞ અને પરમ સમયજ્ઞ એવા મહાન વિરલ વિભૂતિ પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીએ જગતના જીવોને મોક્ષ માર્ગની પ્રરૂપણા કરી, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરીને એમણે જગત પર અનંત ઉપકાર કર્યો। કારણ કોઈએ નિશ્ચયને ગાયો, કોઈએ વ્યવહારને ગાયો, કોઈએ આત્માને ગાયો, કોઈએ મોક્ષને ગાયો, પણ મોક્ષ માર્ગ રહી ગયો। મોક્ષ માર્ગ નથી તો જે વાત જાણીએ છીએ એને પ્રાપ્ત કેવી રીતે કરવી? કોઈ રીત તો જોઈએ ને। એક વસ્તુ છે, બહુ સરસ છે, પણ એને મેળવવાની રીત શું? આ રીત જે છે કેટલી મહત્વની છે, અને સામાન્ય સાધકને તો એ જ જોઈએ કે આ મળે કેવી રીતે। વાત બધી તમારી સાચી, બહુ સરસ, આત્મા ઘણો સરસ, પણ ભાઈ મળે કેવી રીતે? મોક્ષ જેવું સુખ બીજે ક્યાંય નથી, વાત સાચી, પણ પ્રાપ્ત કેવી રીતે કરવું? અને આ કાળની વિષમતા એવી કે આ મોક્ષ માર્ગનો લોપ થઈ ગયો। કોઈ ક્રિયા જડતામાં જ મોક્ષને માને, કોઈ શુષ્ક જ્ઞાનમાં જ મોક્ષને માને, આ મૂળ માર્ગ જે હતો એ લુપ્ત થઈ ગયો। આ વર્તમાન કાળમાં બહુ લુપ્ત થયો। એટલે આત્માની વાત કરનારા અને મોક્ષની વાત કરનારા માર્ગની એમની પાસે કોઈ સ્પષ્ટ દિશા દર્શન નહીં। એટલે આવા મોક્ષની આરાધના કરનારા પણ કાં તો ક્રિયાજળ થઈ ગયા અને કાં તો શુષ્ક જ્ઞાની થઈ ગયા। ભગવાને આત્મસિદ્ધિમાં કહ્યું કે ભાઈ આ માર્ગને માને છે એના ઉપર અમને તો કરુણા આવે છે। સાચો આત્માર્થી તો જ્યાં જે યોગ્ય હોય તે માન્ય કરે। કોઈ એકાંતિક વસ્તુ પકડીને બેસે તે આત્માર્થી જીવનું લક્ષણ નથી, એને સમજવાનું છે। અને સમજણની અંદર કોઈ બાધા કે અંતરાય ન હોવું જોઈએ। સમજણ જે પોતાના દિલ અને દિમાગ ખુલ્લા રાખે એને જ સમજણ મળી શકે। સમજણ એ અંતર ચક્ષુનો વિષય છે, અને આવો માર્ગ સમજાવવા માટે પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી આ જગત ઉપર અદ્ભુત ઉપકાર કર્યો। જગતની અંદર આ પ્રકારના પરમાર્થ માર્ગની સાધના કરનારા આવા જીવોને પ્રભુએ મતાર્થે કીધા કે કાં તો ક્રિયાજળ છે અને કાં તો શુષ્ક જ્ઞાની છે, પણ જ્યાં જેટલું યોગ્ય છે એટલું માન્ય કરવાની એની કોઈ તત્પરતા નથી, એના મનની કોઈ સ્થિતિ નથી. અને આ કરવા માટે એક જ ઉપાય છે, માર્ગને પ્રાપ્ત થયેલા પુરુષનું શરણ, સદગુરુનું શરણ, સદગુરુનો બોધ, એ જ જીવને માર્ગ પમાડી શકે સદગુરુના આશ્રય વિના. મોક્ષ માર્ગની જે જે કલ્પના છે તે માત્ર ભ્રાંતિ છે, ભ્રાંતિ સિવાય કશું નથી, એ જીવનો સ્વચ્છંદ છે. સદગુરુની આજ્ઞાને ઉપાસ્યા વિના જે મોક્ષનો નિર્ણય કરે છે તે પોતાના સ્વચ્છંદના ઉદયને વેદે છે. આ વસ્તુ સ્થિતિ છે. સદગુરુનો પ્રત્યક્ષ યોગ જેવું ઉપકારી એકે સાધન જીવને નથી, અને આવા યોગના વિયોગમાં આવા પરમ સદગુરુએ કહેલા બોધનો આશ્રય અને એની ભક્તિ અને તે પણ પાત્રતા કેળવીને સુપાત્ર જીવને એના જેવો બીજો કોઈ આધાર નથી. અને એ બોધ પરિણમન ત્યારે જ પામે, એ યોગ ફળીભૂત ત્યારે જ થાય કે જ્યારે જીવમાં વિનય માર્ગ હોય. આ વિનય જ્યાં સુધી જીવમાં આવ્યો નથી, જ્ઞાની પુરુષનો વિનય, સિદ્ધ પદ પામ્યા પછી પણ આ વિનયની મહત્તા આ પુરુષે ગાય છે. વિતરાગ માર્ગના અદ્ભુત રહસ્યોને આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આપણને સાદી ગાથાઓની અંદર એમણે ગ્રંથિત કર્યા છે. એવો વિનય વિતરાગ માર્ગ, વિતરાગ માર્ગે વિનયનું એવું મહત્વ, એનો ઉપકાર શું છે એ તો કોઈ મુમુક્ષુ જીવ સમજી શકશે, બીજાનું કામ નથી. જેને તર્કમાં રસ છે, જેને વાદ વિવાદમાં રસ છે, જેને બુદ્ધિની ચાતુર્યમાં રસ છે, જેને વાક ચાતુર્યમાં રસ છે, અને જે વાતુલ એટલે વાતોળિયા જ છે માત્ર, એ કોઈ દિવસ પરમાર્થ માર્ગનો ભેદ સમજી નહીં શકે. પણ મુમુક્ષુ છે જેને મોક્ષની આકાંક્ષા છે, એ સિવાય કાંઈ નથી. મારે તો મોક્ષ હોય તો પ્રાપ્ત કરવો છે, સત્ય હોય તો એની ઉપલબ્ધિ કરવી છે, અને સત હોય તો સતરૂપ થવું છે. આવો જેનો દ્રષ્ટિકોણ છે, આવો જેનો દ્રઢ નિશ્ચય થયો છે, હું બાકી કાંઈ જાણતો નથી, અને સદગુરુના શરણે જે જાય છે, એવો જીવ પરમાર્થ માર્ગના રહસ્યને પામે છે. પરમ કૃપાળુ દેવે કહ્યું કે આ બધી વાત, સદગુરુનો ઉપકાર, શાસ્ત્રનો ઉપકાર, સ્વચ્છંદનો નાશ અને વિનયની આરાધના, આ તો મુમુક્ષુ હોય એ જ સમજે, મતાર્થી હોય કે મોક્ષ માર્ગને જે કાં તો ક્રિયા જડતાની જેમ માને અને કાં તો શુષ્ક જ્ઞાનની જેમ માને, એ સમજી નહીં શકે. એને આત્માનો લક્ષ જ ન થાય. હોય મતાર્થી તેહને થાય ન આત્મ લક્ષ. આ મોટામાં મોટું આ મતાર્થી જીવનું નબળું પાસું હોય તો એ છે કે એને આત્માનો લક્ષ ન થાય, કારણ કે એની મતિ છે ને એ સતને શોધવામાં નથી, એ મતમાં સ્થિર થયેલી છે. એટલે મતને સ્થાપિત કરવામાં, મતનો આગ્રહ કરવામાં, મતનું આધિપત્ય અન્ય લોકો સ્વીકારે એના ઉપાય કરવામાં જ રચ્યો પચ્યો છે. એનો બધો પુરુષાર્થ એમાં જ ચાલે છે કે આ મતની પ્રભાવના કેમ થાય, આ મતનું ઉત્કૃષ્ટપણું દુનિયામાં કેમ સ્થાપિત થાય, અને હું કહું છું એ જ સાચું છે એવું બધાય માનતા થાય, એમાં જ ધર્મ માને છે. આ મતાર્થી જીવનું આ મોટામાં મોટી નબળાઈમાં એની મુખ્ય વાત એ છે કે મૂળ વાત ચૂકાઈ જાય છે, એને આત્મલક્ષ થતો નથી. હોય મતાર્થી તેહની થાય ના આત્મલક્ષ. તેથી મતા તેહ મતાર્થી લક્ષણો અહીં કયા નિરપક્ષ. ગઈકાલે આપણે રવિવારથી આપણા સ્વાધ્યાય શરૂ થયા છે, આજે પાંચમો સ્વાધ્યાય ચાલે છે. સંપૂર્ણ આત્મસિદ્ધિની 142 + 2 144 ગાથાઓના સ્વાધ્યાયનો આપણો ઉપક્રમ આપણે આ દશાનિકા મહોત્સવની અંદર નક્કી કર્યો છે. અને આત્મસિદ્ધિના શતાબ્દી વર્ષની અંદર આવો અદ્ભુત અવનીનું અમૃત જેવો મોક્ષ માર્ગ મને ને તમને જેનો લક્ષ્ય થવો જોઈએ, એ મોક્ષ માર્ગનો લક્ષ થવો જોઈએ. માર્ગ મળશે તો મંઝિલે પહોંચાશે, માર્ગ નહીં હોય અને મંઝિલના નકશા પડ્યા હશે તો એમાં કઈ વળશે નહીં. હાથમાં ગાડી છે, સ્ટિયરિંગ લીધું છે, બધું તૈયાર કર્યું છે, ક્યાં જવું છે ખબર છે, પણ કેવી રીતે જવું એ ખબર નથી. એનો રસ્તો કયો એ ખબર નથી. તારી ગાડી મારુતિ હોય તો ભલે રહી, ટાટા સુમો હોય તો ભલે રહી, તને ખબર જ નથી કે જવું ક્યાં. તને ખબર છે કે જવું અહીંયા થાય ક્યાં કોલંબસ જેવું, નીકળો તો એક દેશ શોધવા, પહોંચ્યો બીજામાં, એમ તારે જવું છે મોક્ષ માર્ગમાં, અને તું પહોંચી જઈશ બીજે ક્યાંક રખડપટ્ટીમાં. જોજે સરનામું ખોટું હાથમાં ન આવી જાય. મોક્ષ માર્ગ, આ પરમ કૃપાળુ દેવની કૃપા વર્તમાન કાળમાં કાળબળના કારણે લુપ્ત થયેલા મોક્ષ માર્ગને અમે પ્રગટ રૂપમાં, અગોપ્ય રૂપમાં, ખુલ્લમ ખુલ્લા અમે ભાખીએ છીએ. અનંતા જ્ઞાનીઓએ જે માર્ગ કહ્યો છે, અને ચાલનારને માર્ગની ગરજ છે, લક્ષ મળી જશે માર્ગે, ચાલતા ચાલતા ગામ મળી જશે. ગામની ચિંતા થોડી બાજુમાં રાખી દો, ચાલશો એટલે ખબર પડશે કે હો આ સ્થાન તો બહુ મજાનું છે, અહીંયા આવે કાયમી વિશ્રામ કરવા જેવું છે. પણ ચાલવા માટેનો રસ્તો સાચો હોય તો, બાકી બધાએ ગમે તેટલા સ્થાન જાણમાં છે પણ રસ્તાની કંઈ ખબર નથી, તો મળશે નહીં ક્યાંય. ગમે તેટલી યાત્રા કરશો એ મળશે નહીં, મંજિલ મળશે નહીં. મુમુક્ષુને મોક્ષ માર્ગનું આવું મહત્વ. પણ એ ન મળવાનું કારણ એટલું જ છે કે જ્યાં સુધી જીવમાં મતાર્થપણું છે, અને આ મતાર્થી ધર્મને ન માનનારાની વાત નથી, ફરીથી સ્પષ્ટ કરીએ, આ મતાર્થી કોણ? ધર્મની અંદર જેની મિથ્યા માન્યતા છે તેની વાત થાય છે, જે ધર્મનું આરાધન કરે છે તેની વાત થાય છે, જેને મોક્ષ મેળવવાની વાત છે એની વાત થાય છે. એટલે જે આત્મા અને મોક્ષ ને આવી બધી વાત કરે છે, એવા જીવોની અંદર જે મતાર્થ છે, એ મતાર્થ એવું આવરણ છે કે એને મોક્ષ માર્ગની સમીપ આત્માનો લક્ષ થવા દેતો નથી. એ વાત કર્યા પછી એ મતાર્થીના લક્ષણ ભગવાને જે જણાવ્યા છે, તે લક્ષણ વિશેની વિચારણા ગાથા નંબર 24 થી આપણે શરૂ કરીએ છીએ. મતાર્થીના લક્ષણની 10 ગાથાઓનો સ્વાધ્યાય આ સત્રમાં આપણે પૂરો કરવા પ્રયાસ કરીશું.
બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સત, અથવા નિજ કુળ ધર્મ ના, તે ગુરુ માં.
જેને માત્ર બાહ્યથી ત્યાગ દેખાય છે પણ આત્મજ્ઞાન નથી, અને ઉપલક્ષણથી અંતરંગ ત્યાગ નથી, તેવા ગુરુને સાચા ગુરુ માને, અથવા તો પોતાના કુળ ધર્મના ગમે તેવા ગુરુ હોય તો પણ તેમાં જ મમત્વ રાખે, આ મતાર્થીનું પહેલું લક્ષણ. ભગવાન કહે છે કે જીવ ખોટા સંગથી અને અસદ ગુરુથી અનાદિકાળથી રખડ્યો છે. હવે આ મતાર્થી કોણ? જે ભ્રાંતિથી, કલ્પનાથી, ખોટા અભિપ્રાયથી ધર્મની આરાધના કરે છે અને માને છે કે હું કરું છું તે મોક્ષનો માર્ગ છે. આવી જેની મિથ્યા શ્રદ્ધા છે એ મતાર્થી જીવના લક્ષણ. કે સાહેબ આવી કેને ઓળખવો? ધર્મમાં ન માનતો એ નાસ્તિકને તમે પકડી પાડીએ તરત જ કે હારો કાંઈ ધર્મ કરતો નથી, આખો દિવસ વેપાર વ્યવહાર અને અનાચાર અનીતિ અધર્મ આ જ આચરે છે, એને તો પકડી શકાય. પણ ધર્મમાં રહેલો મતાર્થીને કેવી રીતે પકડવો? કે જે વધારે ધાર્મિક, દંભને દોરતો એવો કોઈ આના જેવો કોઈ ધાર્મિક પુરુષ નથી, એને કેવી રીતે ઓળખવો? અને ક્યાંક પ્રભુ અમે તો એક શ્રેણીમાં નથી ને, હવે આપણે બીજાને ઓળખવાની વાત નથી કરવી, હવે આપણે એ કરવી છે કે અમે તો મુમુક્ષુપણાના નામ હેઠળ મતાર્થી નથી ને, કે અમે માની છીએ કે અમે છીએ મુમુક્ષુ, પણ પ્રભુ ક્યાંક અમારી અમારી જાતને ઓળખવામાં ક્યાંય ભૂલ તો નથી થતી ને? તો આપણે આ પરમ કૃપાળુ દેવે જે લક્ષણ કહ્યા છે એ લક્ષણને આપણે જાણીએ કે આ મતાર્થીના લક્ષણ છે એ મુમુક્ષુતાથી સુસંગત નથી. માટે પહેલું લક્ષણ એનું એ કીધું છે કે બાહ્ય ત્યાગ જ્ઞાન નહીં, એવા ગુરુમાં સત્ય માને, એના એવા ગુરુને સાચા માને. કેવા ગુરુને? કે જેનામાં બહાર ત્યાગ દેખાય, કપડા બદલી નાખ્યા હોય ને, એકાદું પહેર્યું હોય ને, આમ કર્યું હોય ને, જભો કાઢીને પંચું પહેરી લીધું હોય ને, લેંગો કાઢીને કઈ ફેંટો વીટી લીધો હોય ને, ઓહો હો હો હો, કાં તો આખો દી બેઠો હોય, મુક્તિ બાંધીને બેઠો હોય, કંઈક હાથમાં એવા ચિહ્ન, એવા સાધન, કમંડળાને માળાને, અહીંયા માળાને, અહીંયા માળાને, ગળામાં બે ચાર માળા પહેરી રાખી હોય ને, તીલા ટપકા ત્રિપુણ તૈણા હોય ને, ભરમાવી દઈએ. બાહ્ય ત્યાગ, સામાન્ય આપણું જીવન છે એનાથી થોડી વિશેષતા, વેશ પરિવર્તન કરી નાખે, બાહ્ય ત્યાગ, પણ જ્ઞાન નહીં. અંતરંગમાં જે જ્ઞાન જોઈએ, ગુરુનું લક્ષણ જ્ઞાન જોઈએ, આત્મના જ્ઞાન, જેને આત્માની સ્થિરતા વર્તે છે, સ્વરૂપમાં જેની સ્થિરતા છે, જે સંસારથી કેવળ ઉદાસીન થઈને પોતાના સ્વરૂપમાં, નિજ સ્વરૂપમાં સ્થિર થયો છે, સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત, આવા સદગુરુના લક્ષણ કયા છે? આવું એકેય લક્ષણ જેનામાં ન હોય અને બહાર્ય ત્યાગની અંદર એવા ખોટા ભપકા કરી દીધા હોય, દંભ, ડોળ, આડંબર, જ્ઞાન વિનાનો ગુરુ, અને ત્યાગ બહારની અંદર જોરદાર, અંતરંગમાં ત્યાગ નહીં, એવા ગુરુને સત્ય માને, આ મતારથી જીવનું લક્ષણ, કે આવા ગુરુને સત્ય માને, જીવો તો ખરા, કેવો ત્યાગ છે એનો. આ મતારથીનું લક્ષણ એ બાહ્યથી મુંજાઈ જાય, બાહ્યથી ભરમાઈ જાય, બાહ્યથી પ્રભાવમાં આવી જાય, અને આ રીતે આવા ગુરુને સત્ય માને. એક કે બાહ્ય ત્યાગવાળાને પકડી લે, કોઈ આવ્યા હોય ને, એક ગેરુવા રંગના કપડા પહેર્યા હોય ને, આમ કર્યું ને, તેમ કર્યું, હાથમાં કમંડલું લીધું ને, ચીપિયા લીધા છે ને, ખખડાયા છે ને, એટલે આ તો સીધો દસ દસ વાર ઝૂકી ઝૂકીને પ્રણામ કરે, ઓહો શું અમારે ત્યાં સંત પધાર્યા છે. વાત સ્પષ્ટ છે અહીંયા, ધર્મના માર્ગની અંદર ભ્રાંતિથી આપણે કદાચ જેમ શિકારી પક્ષીનો શિકાર કરે ત્યારે આંખ મીચી દે, એથી કરીને શિકારી ચાયલો નથી જતો, એમ હવે મુમુક્ષુ ધર્મના માર્ગમાં આગળ વધ્યો છે, ઉઘાડી આંખે જવાનું છે. આપણે આંખ બંધ કરી દેવાથી આપણો માર્ગ આપણને મળશે નહીં, ખુલ્લી આંખ રાખીને ચાલીએ. ગુરુનું ઓળખાણમાં જ્ઞાન એ ગુરુનું ઓળખાણ છે, જ્ઞાન એ આત્માનું લક્ષણ છે, જ્ઞાન એ ગુરુનો મહિમા છે. બાહ્ય ત્યાગ નહીં, બાહ્ય ત્યાગ અને જ્ઞાન હોય તો ઉત્કૃષ્ટ, જ્ઞાન અને ત્યાગ આવે તો ઉત્કૃષ્ટ, એના જેવું તો ઉત્તમ એકેય નહીં. પણ જ્ઞાન ન હોય ને માત્ર ત્યાગ હોય, બાહ્ય પાછું, આંતરિક નહીં, અંતરમાં કોઈ ઉદાસીનતા નહીં, વિષય કશાય જરાય નબળા પડ્યા નથી, વૃત્તિઓ એટલી જ જોર મારે છે, યશ પૂજા માન નામના મનાવા સત્કાર બધી કલ્પના કામના બધી એમને યથાવત છે, બધા જ આરંભ સમારંભ એમને યથાવત છે. એ ગુરુની અંદર ભરમાવું નહીં, અથવા નિજ કુળ ધર્મના તે ગુરુમાં જ મમત્વ. આ બીજી નબળાઈ મતારથી જીવની, કે કુળ ધર્મના ગુરુ છે એમાં જ મમત્વ, એમાંથી જીવ ક્યાંય આગો પાછો થાય નહીં. ઉપદેશ છાયામાં કૃપાળુદેવે કીધું છે કે કુળ ગચ્છનો આગ્રહ મુકાવો એ જ સત્સંગનું મહાત્મ્ય સાંભળવાનું પ્રમાણ છે. ઉપદેશ છાયા 4માં કે અમે સત્સંગ કરીએ છીએ અને અમે સદગુરુના વ્યાખ્યાન પ્રવચનો સાંભળીએ છીએ તો એના મહાત્મ્યનું પ્રમાણ શું, કે તમે સત સાંભળો છો એનું પ્રમાણ શું, તો કે કુળ ગચ્છનો આગ્રહ મુકાવો તે. જો આ આગ્રહ મૂકી શકાતો ન હોય આપણાથી, તો સમજી લેવું કે સત્સંગના મહાત્મ્યનું કોઈ પ્રમાણ નથી. આપણે તો હજી કુળ ધર્મમાં જ, આ અમારા કુળ દેવતા છે, આ અમારા કુળ ગુરુ છે, આ અમારી પરંપરામાં અમારા ગચ્છના છે, અમારા મતના છે, અમારા સંગાડાના છે, અમારું જે કાંઈ આ ટોળું છે એની અંદરના છે, એ બધી વ્યવહારિક કલ્પનાઓ છે. એવી વ્યવહારિક કલ્પનાની અંદર રહીને એમાં જો મમત્વ કરે તો જ્ઞાની કહે છે મમત્વ એ જ બંધ અને બંધ એ જ દુઃખ. આ મમત્વ જીવમાં આવે, મારાપણું આવે, જ્ઞાનપૂર્વક નહીં, મતના આગ્રહપૂર્વક. શું કામ ઉપાસ્ય છે? તો મહાજ્ઞાની છે એટલા માટે નહીં, એનો વેશ કેવો છે, એના ચિહ્નો કેવા છે, એના ઉપકરણ કેવા છે, અને મારા કુળનો છે, અમે આ સંઘાડાના, અમે આ મતના, અમારો આ સંપ્રદાય, અમારો આ ગચ, માટે આ અમારા, આ કુળ મતનો આગ્રહ, એમાં મમત્વ એ જીવને બહુ નુકસાન કરે છે. એટલે ભગવાને કહ્યું કે કુળ ધર્મ, ઉપદેશ છાયા 8માં કહ્યું કે કુળ ધર્મ જ્યાં જ્યાં જોઈએ છીએ ત્યાં આડો આવે છે. કુળ ધર્મ પોતે માન્યા છે તે ગમે તેવા દૂષણવાળા હોય તો પણ સાચા લાગે છે. જો ગમે પોતે માન્યું છે કે આ બધા દૂષણ છે, એવા બધાય દૂષણ હોય તો પણ કુળ ધર્મ એ સાચા લાગે. દૂષણયુક્ત પોતાનો છે માટે સાચું લાગે, અને એનો બચાવ કર્યા કરે કે એ તો આમ છે, એ તો તેમ છે, આનું તેમ છે. હવે ધર્મની અંદર ભ્રાંતિ નહીં ચાલી શકે. અત્યાર સુધી આવું જ ચાલ્યું. આ કૃપાળુ દેવે આવીને આપણને મુમુક્ષુઓને ભ્રાંતિમાંથી ઉઠાવી લીધા કે હવે તું એમાંથી ઉપર ઉઠ. માની લીધેલા દૂષણયુક્ત જો તારો ધર્મ ને કુળ ધર્મ હોય તો એ સાચો નથી. માટે અહીંયા કહે છે કે કુળ ધર્મ પોતે માન્યા છે તે ગમે તેવા દૂષણવાળો હોય તોય સાચો લાગે. અંધશ્રદ્ધા હોય, ખોટી પરંપરા હોય, ક્રિયાકાંડની જડતા હોય, અનેક પ્રકારના ન ઈચ્છનીય ન કલ્પનીય એવા આચાર એવા પડાતા હોય, ભગવાનનો શાશ્વત માર્ગ એથી વિપરીત આચાર થતા હોય તો એ મારો છે. અને એની મમતા, એનો મોહ, એની ઉત્તેજના, એની પ્રેરણા, એની અનુમોદના, આ બધા પાપ બંધના કારણો છે. જીવને તો માર્ગ મળશે નહીં, પણ અનેક જીવોને ભ્રમિત કરવાની અંદર આપણી અનુમોદના સિવાય કંઈ નહીં થાય. દૂષણ વાળો ધર્મ કુળ ધર્મનો છે માટે મારો છે ચાલી ન શકે. વિતરાગના ધર્મમાં પરિગ્રહ ન હોય, પંચ મહાવ્રતનો ધારક હોય વિતરાગના ધર્મના ગુરુ હોય, કંચન કામિનીના જે ત્યાગ નથી, જે પરિગ્રહ રાખે, જે પૈસા રાખે, જે ખાતા ખોલાવે, આવા બધા દૂષણો જે કરે, અદત્તા દાન જેવી કોઈ ચીજ નથી જેના જીવનની અંદર, ગમે તેવો પ્રકારનો વ્યવહાર જેને માન્ય છે, અને એવા ગુરુ માત્ર મારા છે એટલે મારે એની અનુમોદના કરવાની છે, આના જેવી કોઈ ભ્રાંતિ જગતમાં નથી, અને ભ્રાંતિ જેવું કોઈ પાપ જગતમાં નથી. આપણે દૂષણ માનતા હોઈએ અને એ દૂષણને નિભાવવા અને એનો બચાવ કરવો. ભગવાન કહે છે હવે આપણે ક્યાંક બહાર આવીએ. ધર્મના નામે આ આત્મા સાથે ઘણી છેતરપિંડી આપણે કરી છે. શુદ્ધ ધર્મને પ્રભુ હું પામ્યો નથી, હું શુદ્ધ ધર્મને ક્યારે પામીશ? અને શુદ્ધ ધર્મને પામ્યા વિના આ જીવની મુક્તિનું કારણ ઉપસ્થિત કેવી રીતે થાય? એટલે અહીંયા કહે છે કે અભિનિવેશ જેવું એક કઈ પાખંડ નથી. 21માં વચનામૃતનો આંખ છે એમાં ભગવાને લખ્યું છે બોધ વચનમાં, અભિનિવેશ મમત્વના આધાર ઉપર રહેલી માન્યતા એને અભિનિવેશ કહેવાય, એના જેવું એક કઈ પાખંડ નથી. આવો મત્તાર્થીનું પહેલું લક્ષણ, ગુરુ ઓળખવામાં ભૂલ, જ્ઞાન વિનાના બાહ્ય ત્યાગવાળા, અને કા કુળ ધર્મના, પોતાના મતના, પોતાના સંઘના, પોતાના ગચ્છના, પોતાના સંપ્રદાયના, પોતાના સંઘાડાના, બસ એ જ આવો આગ્રહ આ પહેલું. બીજું 25મી ગાથા,
જે જીન દેહ પ્રમાણને સમવસણા દેશે દે, વર્ણન સમજે જીનનું રોકી રહે નિજ બુદ્ધિ.
આ મતાર્થીનું બીજું લક્ષણ, એની બુદ્ધિ રોકાઈ જાય છે. આ મતાર્થી છે એ ધર્મનો આરાધક છે, આપણે ભૂલીએ નહીં, પાછા મોક્ષ માર્ગનો આરાધક છે, પણ મતના આધાર ઉપર. તો બીજો એનું શું લક્ષણ છે? તો કે છે પોતાની બુદ્ધિને રોકી રાખે છે. એ ભગવાનની કલ્પના અને ભગવાનની જીન દેહ, જીનેશ્વરનો દેહ કેવડો છે, એની કાયા કેવડી છે, એના એની અંદર એનું સંગ્રહણ કેવું છે, એના અનેક પ્રકારના જે ગુણો છે, એની પ્રકારની જે કંઈ સમવસણની, એની ભગવાનની સિદ્ધિ કેવી છે, એ ભગવાનના અંદર સિદ્ધિની અંદર એનો ચમત્કાર શું છે, એ ભગવાન જાયજી જ્યાં જાય ત્યાં સુવર્ણની વૃષ્ટિ થાય અને એની ભગવાન ક્યાંય આહાર લીએ નહીં, નહીં લીએ તો કોઈ દેખે નહીં ને, ભગવાન ચાલે તો આમ થાય ને, ભગવાન ચાલે તો આમ થાય. આવા ચમત્કારના મહત્વની અંદર જ જેની બુદ્ધિ રોકાઈ ગઈ છે અને જેણે ઈશ્વરત્વ અને પરમાત્માનું મહત્વ આવો બાહ્ય વિભૂતિ ને વૈભવ અને બાહ્ય ઐશ્વર્ય એ જ એથી કરીને જ પોતાનો દેવ મહાન છે, પોતાનો ઈશ્વર મહાન છે આવી જેની કલ્પના છે અને એમાં જ જે રોકાયેલો રહે છે, જેની તેની સાથે એ જ વાત કરે છે કે અમારા ભગવાન બોલે તો કેટલું સંભળાય ને, એની વાણી કેવી ને, એનું તો આ ન હોય ને, એનું આ ન હોય. જે જીન દેહ પ્રમાણ ને સમવસણ આદિ સિદ્ધિ, અને કાં તો સમવસણ કેવું છે ને, એના કેટલા જોજન આમ છે ને, એનું આમ છે ને, એના મહિમામાંથી હવે આત્માનો મહિમા ગાવાનો છે, એની અંદર જ એ રોકાય છે. એ જ જીનેશ્વરનું વર્ણન સમજે છે. જીનનું સ્વરૂપનું વર્ણન તો બાહ્ય વિભૂતિ અને બાહ્ય ઐશ્વર્ય. કૃપાળુ દેવે તો લખ્યું છે કે જીનેશ્વર જાય અહીંયા એ પ્રકારની કદાચ સ્વયંની સુવર્ણ વૃષ્ટિ થાય, પણ થાય ને નોય થાય, ન થાય એટલે ખોટા. ક્યારેક આવી આવી ભ્રાંતિ આવે. કૃપાળુ દેવને એક પુસ્તક મોકલ્યું સૌભાગભાઈએ, અને એક કોઈ યોગેશ્વરે લખેલો હતો આખું દેવનીને એની કલ્પનામાં, અને કેટલા કેટલા ચમત્કારી પુરુષો અમારા છે. કૃપાળુ દેવે એક જ લીટીમાં સૌભાગભાઈને જવાબ લખી નાખ્યો કે ચમત્કાર બતાવીને યોગને સિદ્ધ કરવો તે યોગીનું લક્ષણ નથી. યોગને સિદ્ધ કરો આત્માની પ્રભુસત્તા, આત્માનો જે પ્રભાવ છે તે. એટલે કહ્યું છે એક સુંદર મજાનું કૃપાળુ દેવે એક ઉદાહરણ લખ્યું છે. સમંત ભદ્રસુરી નામના એક મહાન આચાર્ય દક્ષિણમાં થઈ ગયા દિગંબરના, અને આ મહાન આચાર્યે દેવાગમ સ્તોત્ર નામનું એક જબરજસ્ત સ્તોત્ર લખ્યું, અને સ્તોત્રની પહેલી જ ગાથાની અંદર બહુ સુંદર રીતે એ ગાથાનો ઉપોદઘાટ કર્યો, ઉદઘાટન કર્યું પહેલી જ ગાથામાં, અને કહે છે કે હે વિતરાગ દેવ, હે સમવસણમાં બિરાજમાન જીનેશ્વર, હે જીનેન્દ્ર, સમવસણાદી સિદ્ધિ વિભૂતિ ભોગવે છે માટે તું અમારે મન મહાન નથી. આ દેવતાઓ આવે છે, આ ચામર વિંજાય છે, આ સ્વર્ગમાંથી પુષ્પોનો પારિજાતના પુષ્પોની ધારા થાય છે માટે તું મહાન નથી, તેટલાથી તારું મહત્વ નથી. તું સદ્દેવ છો એનું વાસ્તવિક મહત્વ આ બધાની વચ્ચે તારામાં રહેલી પૂર્ણ વિતરાગતા છે. અમે તો તારી વિતરાગતાને ભજીએ છીએ, તારા બાહ્ય વૈભવને નહીં. સોનામોર વર્ષે તોય શું અને ન વર્ષે તોય શું, અમારે એની આરે કઈ સંબંધ નથી. અમારે તો તારી વિતરાગતાને અમે નમસ્કાર કરીએ છીએ, તારી વિતરાગતાની આરાધના કરીએ છીએ, તારી વિતરાગતાની અમે ઉપાસના કરીએ છીએ. અમારે પણ વિતરાગ થવું છે. અમારા મનમાં એવી કલ્પના ક્યારેય નથી કે હે પ્રભુ, અમે આ સંસારથી મુક્ત થાય એટલે અમે પણ ચારે બાજુ ભિક્ષા લેવા જાય ને હોનામોર વર્ષે, અમે બધા જ્યાં અહીંયા દેવો હાજર રહીએ ને હોનાના કમર મૂકે અમારા પગની નીચે, આવું અમારે કઈ જોતું નથી. એવું તો ચક્રવર્તી આયોજન કરી શકે, અને ઇન્દ્રદેવ માયાળી સ્વર્ગ ગતિના જે દેવો છે એ દેવો પણ આવી માયાવી રચના કરી શકે છે. અમને આવી માયાવી રચનામાં કોઈ રસ નથી, એ તો બધી પૂતગડીની રચના છે. આત્માના અદ્ભુત સામર્થ્યને લીધે આ રચના તો આપોઆપ ગોઠવાઈ જાય છે, એમાં કંઈ પ્રયાસ કરવો પડતો નથી. પણ અમને જો કંઈ મહત્વ હોય તારું, હે જીનેશ્વર દેવ દેવાધિદેવ, અમે સદ્દેવ તરીકે તારી સ્થાપના કરી છે, તારું સમવસણનું માપ લઈને નથી કરી, અમે કઈ તારા ગઢની અંદર રત્નના કાંગરા છે કે ઝવેરીને બતાવવા નહોતા ગયા, હાચા છે ખોટા, સોનું કેટલા વલું છે સોનાના ગઢ ને રૂપાના ગઢ, એની શુદ્ધતા કેટલી છે, માપ લઈને અમે તારું માપ નથી કાઢતા કે તું સદ્દેવ છો. તારી પૂર્ણ વિતરાગતા, એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શતા, જ્યારે તું સમવસણમાં બિરાજમાન છે ત્યારે પણ એક પણ પરમાણુ જગતનું તને સ્પર્શ કરી શકતું નથી, આવી તારી અંતરંગ વિતરાગતા. હે સર્વજ્ઞ પરમાત્મા, આ સૃષ્ટિનો મહત્ પ્રભાવ જોગ જેને કહી શકાય એવા વિભૂતિ ને ઐશ્વર્ય નો ધારક તું, તે સમયે પણ તું અસંગ છો, નિર્લેપ છો. આવું તારું અદભુત સ્વરૂપ, આ તારું સદ્દેવપણું છે અને આને અમારી વંદના છે. માટે જે જીવ મતારથી છે એ ભગવાનના બાહ્ય વર્ણન, બાહ્ય વિભૂતિ, બાહ્ય ચમત્કાર અને બાહ્ય પ્રભાવ જોગથી પ્રભાવિત થઈ અને ચારે બાજુ એના ગુણગાન ગાવામાં અને એની જ આખોદી ભક્તિ કરવામાં પોતેની બુદ્ધિને રોકી રાખી છે, એને ભગવાનની અંતરંગ દશાનું ઓળખાણ થતું નથી. અંદર રહેલી નિર્ગ્રંથતા, ભગવાનના અંદર રહેલી જે અંતરંગ દશા જે છે, એ દશાનું જો ઓળખાણ ન થાય તો દેવનું ઓળખાણ શું કામનું? બાહ્ય ઓળખાણમાં તો આપણે કદાચ મુશ્કેલીમાં થશું. અને આવી સમસ્યા સર્જીતી અંબડ નામનો દેવ હતો. દેવલોકમાં ચર્ચા ચાલી કે આ જગતની અંદર આવી સમ્યક શ્રદ્ધાવાન શ્રાવકો હોઈ શકે ખરા, જે પરમાત્માની વિતરાગતાને ઓળખે છે ને અંતરંગ દશાને ઓળખે છે ને એના ઉપર જેની શ્રદ્ધા છે, એ બાહ્ય આડંબરથી સમવસણથી જેની શ્રદ્ધા નથી. દેવલોકમાં કે હા, ભગવાન મહાવીર વિચરે છે એના શાસનમાં એવા શ્રાવકો ને એવી શ્રાવિકાઓ છે, અને એમાંની એક સુલસા છે. સુલસા, જાઓ સુલસા શ્રાવિકા પાસે. અંબડ દેવ કે બને નહીં, માણસ માત્ર લોભીઓ છે, એને ચમત્કાર બતાવશો, રિદ્ધિ સિદ્ધિ બતાવશો, એટલે ગમે તેવો હશે તો એ તરત જ નમસ્કાર કરવાનો છે. અંબડે જાત જાતના રૂપ લીધા, જાત જાતનું ઇન્દ્ર માયા નગરી સર્જી અનેક પ્રકારના આવી ચમત્કારના રૂપ ધારણ કર્યા, સુલસા એને નમસ્કાર કરતી નથી. સુલસા કે છે, મારા ભગવાન આ નહીં, એને અંતરંગ દશાનું દર્શન છે. છેવટે અંબડે ચમત્કાર કરીને પોતે પોતાની જેટલી માયાવી ઇન્દ્રજાળની શક્તિ હતી એ પ્રમાણે સમવસણની રચના કરીને બેસી ગયો. સુલસા કે છે કે સર્વજ્ઞ તો એક જ હોય, બે ન હોય. સાક્ષાત ડુપ્લિકેટ કોપી. સુલસાનું અંતકરણ એ સદગુરુના આત્માની દશાને ઓળખે છે, અંતર ચક્ષુ ઓળખે છે, એટલે કે છે કે ચાલો અમે તો દેશના સાંભળવા જઈએ છીએ. સુલસા કે છે ના, એ દેશના ન હોય પણ જુઓ તો ખરા, એ સર્વજ્ઞ છે, સમવસણ છે, આ બધા જ લક્ષણો છે. દેવતાઓ આવ્યા છે, ચામરો વિંજાય છે, ત્રણ ગઢની રચના છે, અશોક વૃક્ષ છે, પાદપીઠ છે, સિંહાસન છે. સુલસા કે છે સર્વજ્ઞ તો એક જ મહાવીર, એ સિવાય બીજા કોઈ હોઈ શકે નહીં. આવી અદભુત જૈન શાસનમાં આવા ઉદાહરણ, એક શ્રાવિકા કેવી, એની સંકિતનું સમ્યક દર્શનની શુદ્ધતા કેવી, ક્યાંય ભરમાય નહીં, કોઈ ચકાચોંધપણું થાય તો ચારે બાજુ આજે તો અહીંયા બેઠા છે ને કાલ જરાક ક્યાંક પ્રભાવ યોગ હોય તો પાછા આયેલા લબાચા લઈને, હાલો હાલો હું આ માણા ભેગું થયું છે. અરે માણા ભેગું થયું છે એની અરે કામ છે કે જ્ઞાનીને ત્યાગી અને જે આત્માની વાત છે એનું કામ છે? પણ આ જીવ તો લોકસંજ્ઞા એ ચાલે છે. 500,000 માણા ભેગું થયું તું થાય, એક ગાંડો નાગો થઈને ખેલ કરે તો પણ 2,000 માણા ભેગું થાય. મુંબઈમાં થાય, જરાક એક નાનું કંઈક ચમકલું થઈ જાય તો 1,000-2,000 માણા ભેગું થતા વાર ન લાગે. આ લક્ષણ નથી ભાઈ, આ માપદંડ નથી. જ્ઞાનીને ઓળખવાના, દેવને ઓળખવાના, ઈચ્છા વિનાનો દેવ, ગ્રંથિ વિનાના ગુરુ, પંચ મહાવ્રતના ધારક ગુરુ, અપ્રયી ગુરુ, કંચન કામિનીના ગુરુ, એના ત્યાગી જે છે એવા ગુરુ. જૈન દર્શનની અંદર આત્માની મુક્તિના માર્ગે જવું હશે તો સાચા દેવ ગુરુ અને ધર્મના તત્વને ઓળખવું પડશે. એની ઓળખાણ નહીં હોય તો આપણું સંકિત કેવું? બહારના પ્રભાવની અંદર જો દોડાઈ જઈશું, અહીંયા આમ છે ને ત્યાં તામ છે, ચારે બાજુ રોજ જાહેરાતો આવશે અનેક પ્રકારની, આમ પ્રભાવના છે ને, આમ મહોત્સવ છે ને, આમ ઢંઢેરા પીટાશે. જીવનું કલ્યાણ છે એમાં, જીવોનું મંગલ થશે, મુક્તિનો માર્ગ મળશે, વિતરાગ કથિત ધર્મની પ્રરૂપણા થશે. વર્ણન સમજે જીનનું, આ દેવનું વર્ણન જીનેશ્વરનું, અને ગુરુનું ઓળખાણ આવું બાહ્ય ત્યાગ, અને દેવનું ઓળખાણ આવું ચમત્કાર અને વિભૂતિ, આ બીજું લક્ષણ, એમાં એની બુદ્ધિને રોકીને બેઠો છે. આ મતાર્થી જીવનું બીજું લક્ષણ. મતાર્થી જીવનું આગળ હજી ભગવાન ઓળખાણ આપે છે આપણા માટે, કે જાણે અજાણે ક્યાંય આપણે ચૂક કરતા નથી ને, ક્યાંય ભૂલ કરતા નથી ને, ક્યાંય આવી ભૂલ હોય તો આપણે જરા અંતરદ્રષ્ટિ કરીને દોષનું નિવારણ કરવું છે. અને આજે વાત કરું, હવે આપણે પરના દોષ નથી જોવા, પરના દોષ જોવામાં ન આવે. આ ભગવાન મતાર્થી તરીકે કહે છે કે તું મોક્ષ માર્ગ જેને માનીને બેઠો છું એ તો એમાં તું મતાર્થીની કક્ષામાં આવશ કે મુમુક્ષુની કક્ષામાં આવશ. એના માટે થઈને લક્ષણ ભગવાને કીધા. શાસ્ત્ર લખ્યું આત્મસિદ્ધિનું, શાસ્ત્ર લખ્યું આત્માની મુક્તિનો માર્ગ માટે મોક્ષ માર્ગનું, અને એમાં 10 ગાથા લખી મતાર્થીના લક્ષણની. પ્રભુ તમને મતાર્થી ક્યાં યાદ આવી ગયો અત્યારે? તમે આત્મા ગાઓ ને, આત્મા કેવો છે? તો કે આત્મા હું પછી ગાઈશ, પેલા તું તો મતાર્થી નથી ને, નિતરા મારું ઊંધે પણ દેવાઈ જશે. અદભુત કૃપા જ્ઞાની પુરુષોની, સંતોની કૃપા અને કરુણા અમાપ હોય છે. આપણી ભૂમિકાને શુદ્ધ કરવાની ખેવના એ કરે છે કે આને આ લઈને બેઠો તો છે મારું બધું, પણ એની ભૂમિકા શુદ્ધ છે ને? આ બીજ વાવીએ એ ઉગે છે ને? ઉગી શકે એવી સંભાવના છે ને? ક્ષેત્ર વિશુદ્ધિ વિના મેઘની વર્ષા થાય, પુષ્કરાવર્ત મેઘ વર્તે તો પણ કામનો શું?
પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ, અસદગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે મુખ.
આ મતાર્થી જીવ પ્રત્યક્ષ સદગુરુનો યોગ પ્રાપ્ત થયો હોય ત્યારથી તેની સામે અવળો થાય, દ્રષ્ટિ વિમુખ, એનાથી ઊંધો હાલે, એનાથી દૂર ભાગે, એને અનુકૂળ ન પડે. કારણ કે એને જ્ઞાનીની દ્રષ્ટિએ ચાલવું નથી, લોકની દ્રષ્ટિએ ચાલવું છે કે લોક ક્યાં જાય છે, મેળો ક્યાં ભેગો થાય છે, ટોળું ક્યાં છે, મેજોરિટી ક્યાં છે. એટલે ડેમોક્રેસીના જે એને શાસ્ત્ર લખ્યું છે, લખ્યું છે કે ડેમોક્રેસી ઇઝ અ સાયન્સ ઓફ મેજોરિટી એન્ડ મેજોરિટી કન્સિસ્ટ ફૂલ્સ. મૂર્ખાઓની પણ બહુમતી હોઈ શકે છે, એમાં જ્ઞાની એક જ હોય. એટલે સામાન્ય જનસમુદાય છે એ ટોળાનો અભિવાદક છે. એટલે અહીંયા કહે છે કે પ્રત્યક્ષ સદગુરુ યોગ એવો મળ્યો હોય ત્યારે પણ વર્તે દ્રષ્ટિ વિમુખ, જ્ઞાની પુરુષથી પૂઠ ફેરવી જાય, પીઠ ફેરવી જાય, પૂઠ દે. લોક દ્રષ્ટિ જ્યાં સુધી આ જીવ ન વમે અને તેમાંથી એની અંતર્વૃત્તિ ન છૂટે ત્યાં સુધી જ્ઞાનીની દ્રષ્ટિનું વાસ્તવિક મહાત્મ્ય લક્ષ્યગત ન થઈ શકે એમાં કોઈ શંકા નથી. કૃપાળુદેવે 723માં આંકમાં કહ્યું, લોક દ્રષ્ટિમાંથી પેલા નીકળી જાતું, જ્ઞાનીની દ્રષ્ટિમાં આવ. જ્ઞાનીની દ્રષ્ટિ વિમુખ થવાથી કલ્યાણનો માર્ગ નહીં મળે. જ્ઞાનીની દ્રષ્ટિ અંતર્ગત થાય તો જ જ્ઞાનીનો લક્ષ્ય પકડાય, અને ત્યાં સુધી આ જીવને વાસ્તવિક જ્ઞાનીનું મહાત્મ્ય લક્ષ્યગત નહીં થાય એમાં કોઈ સંશય નથી. કારણ કે આને આપણા ઉપર ઉપકાર કર્યો છે ને, એક એક પગલે પગલે આપણને કહે છે કે ભાઈ આ તો કરુણાસભર વાક્યો છે, એટલે પોતે લખે છે કે કોઈ સંશય નથી. લોક દ્રષ્ટિને છોડી દે અને જ્ઞાનીની દ્રષ્ટિને પકડી દે. ધર્મમાં લૌકિક મોટાઈ, માન અને મહત્વની ઈચ્છા એ તો વાસ્તવિક ધર્મનો દ્રોહ છે. ઉપદેશ નોંધની અંદર ભગવાને જણાવ્યું છે, ધર્મમાં લૌકિક મોટાઈ શું કામ દોડો છું? અસદગુરુને દ્રઢ કરે નિજમાનાર્થે મુખ્ય. અસદગુરુને શું કામ દ્રઢ કરસ તું? તો કે સદગુરુ છે એમાં તો પ્રમુખ નક્કી થઈ ગયો છે, અહીંયા જગ્યા ખાલી છે પ્રમુખની ને ટ્રસ્ટીની, એટલે જો અહીંયા જઈશ તો મોવડી થઈ જઈશ, અહીંયા જઈશ તો હું નેતા બની જઈશ, અહીંયા જઈશ તો બસ મારી જ વાહ વાહ થશે, તો અસતગુરુને દ્રઢ કરવાનું કારણ શું? નિજ માનાર્થે, મારું માન ત્યાં જળવાય છે, ગુરુ ગમે તે હોય, આપણે શું કામ છે? આપણું પદ, આપણી પ્રતિષ્ઠા, આપણી નામના બોર્ડ ઉપર આપણું નામ ચડે છે, પત્રિકામાં સહી આપણા નામની થાય છે, આપણે ટ્રસ્ટી અંદર થઈએ છીએ, આજીવન બધું મરે ત્યાં સુધી વ્યવસ્થા કરે બધી, કારણ કે એને મિથ્યાત્વ પણ મરે ત્યાં સુધી રાખવું છે. જો મિથ્યાત્વ થાય જાય તો ક્યાંક મોક્ષ થઈ જાય પાછો એનો, એ તો એને જોતો નથી. સંસારમાં આ જ બધું જોઈએ છે તો એને તો ભવો ભાવ આવું પાછું મળવું જોઈએ કે પ્રભુ આ વખતે હું પ્રમુખ થયો છું તો આવતા વખતે મ્યુનિસિપાલિટીનો પ્રમુખ થાવ, અને પછીના ભાવમાં હું રાજ્યસભાનો પ્રમુખ થાવ કે આ દેશનો પ્રમુખ થાવ. આને તો પ્રધાન થવું છે, મંત્રી થવું છે, સચિવ થવું છે, પ્રમુખ થવું છે. અભિલાષા તો નિજમાનની વધારે છે, અને નિજમાનમાં તો બસ આવું જ ચાલ્યા કરે, આવું જ ચાલ્યા કરે. એને ખબર નથી, જીવને ખબર નથી. મનુષ્યમાં વધારેમાં વધારે માન શેનું? તો કે ચક્રવર્તીનું. ચક્રવર્તીથી કોઈ બીજી શ્રેષ્ઠ પર્યાય મનુષ્ય ગતિમાં નથી. માણસ તરીકે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સર્વોત્તમ પદ કોનું? તો કે ચક્રવર્તીનું. ભરતેશ્વર વૈભવ વાંચી લેવો, એનો જે વૈભવ છે ઇન્દ્રને ઝાંખા પાડે એવો, એવો ચક્રવર્તી એના વિમાનમાં પ્રવાસ કરે છે, અને પ્રવાસ કરતા કરતા ચિત્રકૂટ પર્વત આવ્યો. એ ચિત્રકૂટ પર્વત ઉપર દરેક જણા, એમાં શું, ચિત્રકૂટ પર્વત ઉપર અત્યાર સુધી થઈ ગયેલા બધા ચક્રવર્તીઓના ત્યાં શિલાલેખમાં નામ કોતરાઈ જાય. આપણને નામ તો જોઈ ને કે આ સમયથી આ સમય સુધી હું આ સંસ્થાનો પ્રમુખ હતો, લખો તો ખરા, અમે ટ્રસ્ટી હતા, લખો આ ટાઈમથી આ ટાઈમ સુધી. આ ચિત્રકૂટ પર્વત એ પ્રકારનું પૃથ્વી ઉપરનું એક બોર્ડ છે કે જેની અંદર ચક્રવર્તીનું નામ લખાઈ જાય કે આ કાળથી આ તારીખ સુધી આ ચક્રવર્તી, આ છ ખંડનો અધિપતિ કોણ હતો, સંસારને ખબર પડે ને કોણ હતો. એટલે કીધું કે વિમાન ઉભું રાખો અને અહીંયા જઈને આપણું નામ લખી આવો, આદેશ આપ્યો ચક્રવર્તીએ. એટલે ઓલો લખવા માટે જે શિલ્પી ગયો હતો એ પાછો આવ્યો કે ભગવાન આ ચિત્રકૂટ પર્વતમાં ક્યાંય જગ્યા નથી, હવે એટલા બધા નામ લખાઈ ગયા છે, આ પૂર્વે આટલા બધા ચક્રવર્તી થયા છે, હવે આમાં તમારું નામ લખવાની ક્યાંય જગ્યા નથી. હાલો હાલો, કે ક્યાંક આપણે જોઈએ કોકનું ભૂસીને લખશું, અને જ્યાં જાય છે જીવે છે તો એક બીજો ભૂસતો હતો, અને પછી એના ઉપર પોતાનું નામ લખવા માટે, કોણ છો? તો કે હું ચક્રવર્તી. શું કરસ? તો કે મારું નામ લખું છું. કેવી રીતે? કે બીજાનું ભૂસીને લખું છું, કારણ કે નહીં તો નામ વિના હું ભયો જઈશ. બીજાનું નામ ભૂસીને પોતાનું નામ લખવા માટે પ્રયત્ન કરતો હતો. આ ચક્રવર્તીને જ્ઞાન થયું કે આવા તો અનંતા થઈ ગયા, આ જો કોકનું ભૂસે છે તો મારું કોક ભૂસનાર વાય આવશે પાછો. મારું નામે ભૂસાય ખરું કે નહીં, કે હું જ કોકનું ભૂસું? આ સંસારની અવસ્થા છે. અસદગુરુને દ્રઢ કરે, આ મતાર્થી જીવના લક્ષણમાં કીધું છે કે ચારે બાજુ આવા ઢોંગી દંભી આડંબરયુક્ત વેશપલટા કરનારા એવા લોકોને મોટા કરે, વાહવા કરે, એના ઉજવણા કરે, એના સત્કાર સમારંભ કરે. એટલા માટે કે એને ઈ અસદગુરુને દ્રઢ કરવામાં ધર્મની પ્રભાવના નથી, પોતાના માનની ખેવના છે. આ મતાર્થી જીવ જ્યારે માન કસાયમાં આવે છે ત્યારે કેટલી બધી અધમ કક્ષામાં એ ઉતરી જાય છે.